શ્રી પરમાગમ સાર બોલ નંબર 87 અને 70 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 645.
મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને નહીં આવે.
બરોબર
કે લ્યો હવે તારે તમારે મરવાનો કાળ એવો આવ્યો છે, ગમે ત્યારે ઓછી આંખ જાય એમાં. જેટલી ઉંમર જેને પસાર કરી છે એને તો વિષય જ મર્યાદિત હોવાથી, આયુષ્યનો વિષય જ આ કાળમાં એકદમ મર્યાદિત હોવાથી એકદમ જાગૃતિમાં આવવું જોઈએ. મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને નહીં આવે. લ્યો હવે તમારે મરવાનો કાળ આવ્યો છે માટે કાંઈક હવે તમે કરી લ્યો, પ્રભુ સ્મરણ કરી લ્યો, આત્માનું સ્મરણ કરી લ્યો, આમ કરી લ્યો એમ કાંઈ તમને કોઈ પહેલા કહેશે નહીં, પૂછશે નહીં. અને થોડો કાળ બાકી રહ્યો હોય, 5-5-50 વર્ષ થયા હોય અને થોડોક બાકી રહ્યો હોય તો પણ એ સ્વપ્ન જેટલો કાળ છે. જેમ સ્વપ્ન કોઈ પણ ક્ષણે પૂરું થાય છે એમ આયુષ સ્વપ્નની જેમ કોઈ પણ ક્ષણે પૂરું થશે. અરે સ્વપ્ન જીવો સંસાર છે, સ્વપ્ન અનિત્યતા લીધી છે. એક તો અનિત્યતા છે, બીજું સ્વપ્નના કાર્યોમાં વાસ્તવિકતા કાંઈ નહીં હોવાથી એમાં કાંઈ વળતું નથી. સોનાના મહેલમાં સોનાની સોના મોરો વચ્ચે દાટણો હોય તો જાગીને જુએ તો હોય ત્યાંનો
ત્યાં.
અને એવું બને કોઈ ભિખારી હોય, એવી ભૂખ લાગી હોય, દિવસો સુધી ખાવાનું ન મળ્યું હોય, થાંકો પાંકો પડી જાય ને એમાં ઊંઘ આવી જાય. બોલો ભૂખના ખાવાના વિકલ્પમાં હું તો છે ને એમાં એને એમ થાય કે વાહ ગરમા ગરમ હુખડી બનાવીને કોકે પીરસી છે ને હું ખાઉં છું, ગરમા ગરમ સુખડી બનાવી છે ને હું ખાઉં છું, એમાં આંખ ઉગડી જાય તો એટલો ને એટલો ખાડો હોય પેટમાં. મેં શ્રી લીધું છે સ્વપ્નની સુખડીથી ભૂખ ભાંગતી એમ સંસારમાં તે ગમે એટલા સંયોગોની પ્રાપ્તિ વાળો તને માયનો હોય કે હું આવા વાળો ને આવા વાળો છું, આવા શરીર વાળો ને આવા પૈસા વાળો ને આવા સાધન વાળો છું, કાંઈ તારામાં આવતું નથી. એક રજકણ હરામ તારામાં આવે તો જેમ સ્વપ્નની સુખડીમાંથી એક રજકણ પેટમાં ગયું નથી એમ એક રજકણ આત્મામાં આવતું નથી. ને આત્માને એ તમામ સંયોગોથી અંશ માત્ર સુખ ચેન અને શાંતિ મળતી નથી. એ રીતે પણ એ અવાસ્તવિક છે, સંયોગો છે તે સુખ માટે અવાસ્તવિક સ્વપ્ન જેવા છે. અરે સ્વપ્ન જેવો સંસાર છે, કોના કુટુંબ ને કોના મકાન મિલકત એમ કહે છે. જેના માટે તું પારાવાર હેરાન થાય છે અને જેના માટે તું નહીં કરવાના પરિણામ કરે છો. શ્રીમદજી કે આ જીવે કોઈના વિશે પિતાપણું ને કોઈના વિશે પુત્રપણું માનીને પોતાનું માઠું કરવામાં મણા રાખી નથી. એલિટરેશન કર્યું માઠું કરવામાં મણા, મણા એટલે ખામી, પૂરું અહિત કર્યું છે એમ, ખામી વગરનું અહિત કર્યું છે. નરકમાં ને નિગોદ જવાના પરિણામ એને સંયોગો અને કુટુંબો માટે કર્યા છે. કહે છે કે ભાઈ કોના છે, તારા છે એમ માનીને તો કર્યા છે. ગજબ કર્યો તે, તારું અહિત કરવા માટે તે ગજબ કર્યો છે. કોના કુટુંબ ને કોના માલ મિલકત એકદમ ફૂ થઈને ક્ષણમાં દેહ છૂટી કહે છે કે એ ક્ષણ ની અંદર અસ્થિ ની નાસ્તી થઈ જશે, ખોળિયું દેખાશે પણ ભાઈ સાહેબ નથી એમ કે છે. હતા ખરા થોડી વાર પહેલા ભૂતકાળ કહેવાય જશે, એ ક્ષણમાં તો ભૂતકાળમાં ચાલ્યો જઈશ, તું હતો ખરો પણ છો નહીં એમ, અત્યારે વર્તમાનમાં છે આવે ને એ હયાતી નથી, તેથી એને હતા એમ કહેવામાં આવે. એકદમ ફૂ થઈને ક્ષણમાં દેશ છે. અનિત્યતાનો વિષય તો અન્ય મતમાં પણ બહુ છે. સામાન્ય રીતે આ બુદ્ધિ ગોચર થઈ શકે એવો વિષય હોવાથી અન્ય મત વાળાએ પણ આ વિષય તો બહુ ઉપાડ્યો છે કે ભાઈ તારું મોત નજીક છે, તું મરણ શરણ છો, એનાથી નહીં બચી શકે માટે કાંઈક તું તારું કર. આ તો સર્વ કોઈ કહે છે. કુટુંબ કીર્તિ ને મકાન બધું અહીં પીડ્યું રહેશે નહીં, કુટુંબ મારે આવે નહીં, કાંઈ કોઈ પ્રશંસા કરે તે સાથે આવે, અને જે કોઈ સંયોગ છે મકાન આદિ વૈભવ છે કાંઈ સાથે આવશે નહીં, બધું અહીં રહેશે ને તું ચાલ્યો જઈશ. અંદરથી ભગવાનને છૂટો પાડ્યો હશે ભાવથી એમ કહે છે. ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે, જેને પૂતગળ દેહ નથી પણ જેને શુદ્ધ જ્ઞાનનો દેહ છે એને દેહી કહેવામાં આવે છે. જ્ઞાન વિગ્રહ શાસ્ત્રમાં એને વિગ્રહ એટલે શરીર કહે છે. આપણે ચાલુ ભાષામાં વિગ્રહ એટલે લડાઈ થાય છે, પણ સંસ્કૃતમાં તો એક શબ્દના ઘણા અર્થ છે. વિગ્રહ એટલે દેહ, કર એટલે આપણે હાથ, આપણે પાણી એટલે પાણી કહીએ છીએ, કરને પાણી કહેવામાં આવે છે. પાણી ગ્રહણ, કર ગ્રહણ નથી, પાણીનો અર્થ હાથ થાય છે. એવું એક જ શબ્દના તદ્દન જુદો અર્થ હોય છે એમ. વિગ્રહ, જ્ઞાન વિગ્રહ છે, આત્મા છે એ શુદ્ધ જ્ઞાન દેહ સ્વરૂપે છે, એને છૂટો પાડ્યો હશે, એને આ પૂતગળ દેહ થી છૂટો પાડ્યો હશે એમ. જેમાં દેહ ની મૂર્તિ દેખાય છે એવી અંદર જ્ઞાન ની મૂર્તિ છે આખે આખી. એ જ્ઞાન ની મૂર્તિ થી આ દેહ ની મૂર્તિ તદ્દન પૂતગળ ની જુદી છે એમ એને ભાવમાં વેદનથી છૂટો પાડ્યો હશે. સાતા અસાતાના દેહના વેદનથી ભિન્ન પડીને જ્ઞાન વેદનમાં તું આવ્યો હઈશ તો મરણ સમયે તું છૂટો રહેશે, રહી શકશે, રહેશે એટલે રહી શકશે. તે કાળે પણ તું તારા જ્ઞાન વેદનની સાવધાનીમાં એવી રીતે આવી શકીશ કે તું હું મળ્યો એવા ભાવે દેહને છોડીશ, તારી હયાતીને વેદતો તું શાશ્વત જીવંત રહી જઈશ, ક્યારે મરીશ નહીં. એને અમરપદ મળ્યું એમ કહેવામાં આવે છે. એક વખત જો એ મરણના કાળમાં પોતાની હયાતીને ન ભૂલે અથવા નિજ અસ્તિત્વને પકડી રાખી શકે એનું સાધન જ્ઞાન વેદન સિવાય બીજું કોઈ છે નહીં. જ્ઞાનને સ્વપણે વેદવું તે આત્માનું વેદન છે, સ્વપણે જ્ઞાનને વેદવું તે આત્માનો જ અનુભવ ને આત્માનું જ એ વેદન છે ખરેખર, તો એ કોઈ બીજું વેદન છે. વેદના જળ ને થાય છે કે જ્ઞાનમાન ને થાય છે, જાણનાર હોય ને વેદના થાય છે, વેદના ક્યાંક જણાય છે, વેદના જ્ઞાનમાં થતી નથી, જ્ઞાનમાં જણાય છે. પણ જ્ઞાનમાં જેમ અરીસામાં અગ્નિ દેખાય ને કોઈને ભૂલ થાય કે અગ્નિ ત્યાં પીડ્યો છે, એમ એને જ્ઞાન અરીસામાં વેદના પ્રતિબિંબિત થાય છે, એને એમ થાય છે મારામાં થાય છે. વસ્તુતા એ જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે, વેદના રૂપે કદી થતું માને તો થતું નથી, પણ માને તો એ દુઃખ વેદે છે, જ્ઞાન વેદ તો નથી. બસ એનું નામ અજ્ઞાન છે, પોતાના જ્ઞાન ને ભૂલવું તેનું નામ અજ્ઞાન છે, અને જ્ઞાનમાં સાવધાન રહીને જ્ઞાન ને વેદવું તેનું નામ જ્ઞાન છે. આટલું જ્ઞાન છે. એ તો વાતે વાતે એ વિશે કેમ કરવું એ જ આવે છે. પણ એને જ્ઞાન જ્ઞાનની હયાતી જેવું કઈ લાગે છે કે નહીં? આમાં કઈ ચેતના નથી, પોતાનામાં કઈ ચેતના જેવું છે કે નહીં? ચેતના છે, એની હયાતી છે કે નહીં? બસ એની હયાતી ને, એકલી એની હયાતી ને, એની ભિન્ન હયાતી ને, માત્ર એની હયાતી ને છે એનું અવલોકન કરવું છે. બીજા અવલોકન માંથી છૂટો પડે તો નવરો પડે તો થાય, કેમ થાય કે બીજેથી નિવૃત્ત થાય તો થાય. સીધી વાત છે, કેમ કે જ્ઞાન માં જ્ઞાન વેદન નો પ્રવાહ ચાલુ છે. એ કઈ કરવો છે એમ છે, પણ પોતે નવરો નથી એટલે જોતો નથી એટલે અનુભવાતો નથી એમ છે. ચાલુ છે એટલે તો નિત્ય ઉદિત લીધો છે આત્માને. કહે છે કે કુટુંબ કીર્તિ ને મકાન જેને તું વળગ્યો છે તે તો અહીં પડ્યું રહેશે, એને તું વળગવા માંગે છે તો પણ વળગી રહી શકાશે નહીં. અંદરથી ભગવાનને છૂટો પાડ્યો હશે, આત્માને નથી કહેતા, જોયું શૈલી જેવી છે ગુરુદેવ શ્રી. અંદરથી ભગવાનને છૂટો પાડ્યો હશે, મહા મહિમાધારી અનંત મહિમાધારી જે ભગવાન આત્મા, એને અંદરથી છૂટો પાડ્યો હશે, અંદર વળીને છૂટો પાડ્યો હશે. સ્વરૂપની જાગૃતિમાં અને સાવધાનીમાં આવીને છૂટો પાડ્યો હશે તો મરણ સમયે પણ તું જાગ્રત છૂટો રહી શકીશ. ભલે તને મરણની ભીંસ ને વેદના અશાતાની ઊભી થશે તો પણ તું છૂટો રહી શકીશ, તારામાં એટલી શક્તિ આવી ગઈ છે એમ કહે છે. જો તે પહેલેથી તૈયારી કરી હશે તો તારામાં એટલી શક્તિ આવી ગઈ છે કે પ્રાણ છૂટવાની તીવ્રમાં તીવ્ર વેદના કહેવામાં આવે છે એવી તીવ્ર વેદનાના કાળમાં પણ તું બરાબર ભિન્ન અનુભવમાં રહી શકીશ. તને બરાબર તે વખતે પણ જ્ઞાન વર્તશે કે આ પ્રાણ છૂટે છે પણ હું મારામાંથી ક્યાંય જાતો નથી. બરાબર મારા જ્ઞાન વેદનમાં હું મોજૂદ છું, હયાત છું, ને મારો નાશ થવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. હવે જેને મરણનો, લોકો જેના ભયથી જ બેશુદ્ધ થાય છે, એનો લેશ માત્ર જેને ભય ન થાય એના પરિણામની તાકાત ને શક્તિ કેટલી, એને બીજા ભયની સવાલ ક્યાં ઉભો થાય છે? એને તો કોઈ બીજો ભય લાગે કે બીજો ભય થાય પ્રશ્ન રહેતો. કહે છે કે જો દેહની ભિન્નતા નહીં કરી હોય અને એ રીતે પહેલેથી અંદરમાં છૂટો પડ્યો નહીં હોય ને છૂટો પડવાની પ્રેક્ટિસ નહીં કરી હોય, પ્રયાસ નહીં કર્યો હોય, પ્રયાસનો અભ્યાસ નહીં કર્યો હોય તો મરણ સમયે ભીંસમાં ભીંસાય દેશ, પછી એ ભીંસ આવશે, એનાથી છૂટો રહેવાની શક્તિ તારામાં હશે નહીં. ત્યારે તો તું એ વેદનાની ભીંસમાં એવો આવી જઈશ કે એ કુમરણ થશે. જો તું તે વખતે ભિન્ન પડવાના પ્રયત્નમાં જાગૃતિમાં આત્મ જાગૃતિમાં આવીશ તો એ સમાધિ મરણ થશે. અને એક વાર પણ જેનું સમાધિ મરણ થાય એનું નવું જીવન બીજા ભાવમાં સમાધિમય થાય છે. જેનું મરણ સમાધિ એનું જીવન સમાધિ, જેનું જીવન સમાધિ એનું મરણ પણ સમાધિ મરણ. એટલે એને પછી ભીંસમાં ભીંસાવાનું રહેતો નથી. એને મરણ જો તું ભિન્નતા નહીં કરી હોય પહેલેથી તો મરણ સમયે પણ ભીંસમાં તું ભીંસાઈ જશે. તારી શક્તિ નહીં હોય કે તું જુદો રહી શકે. માટે આ ટાણા છે એમ કેવું છે. અત્યારે હજી એ ભીંસ ઊભી નથી થઈ ત્યાં સુધીમાં આ ટાણા છે. ત્યાં દેહથી ભિન્નતા કરી લેવા જેવું આ એનો સારાંશ છે. આખા બોલનું તાત્પર્ય એમ છે કે તું કોઈ પણ પ્રયત્નથી પૂરા પ્રયત્નથી એમ ગમે તેમ કરીને નથી કહેતા આપણે, એટલે પૂરા ઉદ્યમથી અને પૂરા પ્રયત્નથી દેહથી ભિન્ન જ્ઞાનમય હું આત્મા છું એ હું ભેદ જ્ઞાન અંદરમાં આ ટાણે કરી લેવા જેવું. આ ભેદ જ્ઞાનના ટાણા છે એમ કે ગુરુદેવ શ્રી કહે છે કે આ ભેદ જ્ઞાનના ટાણા છે. ભેદ જ્ઞાન કરી લેતો એ જો તે ત્યારે કર્યું હશે તો એ કાર્ય તને શાશ્વત પદાર્થને અનુસરવાનું કાર્ય અને એ કાર્યમાં ઉત્પન્ન થયેલી શક્તિ જે શાશ્વત પદાર્થમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ છે એ સાદી અનંતકાળ પર્યંત તને એ શક્તિ મોજુદ રહેશે. એવું કેવી ખૂબી છે. આત્મામાં કેટલી અનંત શક્તિ એનો અંદાજ લાગે એવું છે કે એક વખત જઘન્ય અંશે પ્રથમના પ્રથમ તબક્કાના અંશે પણ એ શક્તિની વ્યક્તિ થાય તો પણ એ શક્તિની વ્યક્તિ અનંતકાળ પર્યંત રહે, વૃદ્ધિગત થઈને પૂર્ણ થઈને રહે. એક વાર પાતાળ ફૂટવું જોઈએ એમ કે છે. પછી એના પ્રવાહને બંધ કરવા માટે જગતમાં કોઈનું સામર્થ્ય નથી. સાદી અનંત 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 કાળ પર્યંત સમાધિ સુખમાં શાંત શાંત પૂરી શાંતિમાં આત્મા તરબોળ થઈને સિદ્ધાલયમાં બિરાજમાન રહે છે. એને ક્યાંય પરિણામનું કે જ્ઞાનના ઉપયોગનું ફરવું એ ક્યાંય બનતું નથી. અંતર્મુખ થવું એ એક જ 12 અંગનો સાર આવે છે કે અંતર્મુખ થવું અને પ્રસન્નતા છોડવી. કેટલી છે કે જેનો કોઈ પાર નથી એટલી છે. શક્તિઓ છે એ શક્તિઓને કોઈ હદ નથી એટલી અમર્યાદિત સામર્થ્યથી અનંત શક્તિઓનું સ્વરૂપ છે તે આત્મા છે.
બરોબર.
અનંત શક્તિઓનું સ્વરૂપ છે તે આત્મા છે. આવું આત્માના ધ્રુવ દળમાં પડ્યું છે. એ 5-10 કિલો વજનનો ગોળો મૂક્યો હોય અને કોઈ એમ કહે કે આ એટમ બોમ્બ છે, આઘા રેજો, આમાં આ એટમ બોમ્બ પીડ્યો છે. કોઈ સામાન્ય દડો નથી પીડ્યો પણ એટમ બોમ્બ પીડ્યો છે. 800 નહીં અને એને હલાવશો નહીં તો એની શક્તિ પ્રગટ નથી. ત્યાં શક્તિ છે પ્રગટ
નહીં, અપ્રગટ.
અપ્રગટ શક્તિ છે, પણ જો વિશ્વાસ કરે છે તો એને એક મહાસત્તાધારી ચીજ તરીકે જોવે છે. પ્રગટ શક્તિ થયા વિના પણ એની જે શક્તિ અને સામર્થ છે, એની સત્તા, એની હયાતીને જીવ સ્વીકારે છે. એવું નથી કે પ્રગટ શક્તિ થાય ત્યારે જ એની હયાતી સ્વીકારવામાં આવે, ને નહીતર એની હયાતી સ્વીકારવામાં ન આવે. એમ આત્મામાં અનંત શાંતિ અને અનંત વિતરાગતા છે. એ શક્તિપણે, અનંત શક્તિપણે હયાતી ધરાવે છે, મોજૂદગી ધરાવે છે, એની એવી સત્તા છે, હોવાપણો છે. તેનો સંસારી જીવને, મિથ્યા દ્રષ્ટિ જીવને વર્તમાન અવસ્થામાં અનુભવ નથી. આવો અનંત શક્તિશાળી પદાર્થ છું, મહાચૈતન્ય સત્તા, ચૈતન્યની મહાન સત્તા, અમિત સત્તા, અક્ષય અને અમેય શાશ્વત સત્તા છે, એવી મહાસત્તાનો પોતાને વર્તમાનમાં અવસ્થામાં અનુભવ નથી. ચાલુ અવસ્થામાં એને ઊંધો અનુભવ છે કે હું જન્મ મરણ વાળો, અશાશ્વત, અનિત્ય એવા જન્મ મરણ વાળો મનુષ્ય છું, ફલાણો છું, અને અનેક પ્રકારના અનિત્ય સંયોગોને ધારણ કરવા વાળો છું. શરીરથી માંડીને બીજા પણ સંયોગો અનિત્ય છે. એની શરૂઆત થાય છે અને અંત આવે છે, શરૂઆત થાય છે ને અંત આવે છે. એવા વાળો છું એમ એને અનુભવમાં પોતે અનુભવે છે. ભગવાન કહે છે કે એવો અનુભવ જીવનો તે મિથ્યા અનુભવ છે, તે અનુભવ સાચો અનુભવ નથી. કેમ કે એવો આત્મા નથી, મૂળ સ્વરૂપે, અસલ સ્વરૂપે એવો આત્મા નથી. અહિયાં અનુભવ નથી એનો અર્થ ગુરુદેવ શ્રી એવો કરે છે કે આત્મ વસ્તુમાં જે અનંત શાંતિ અને અનંત વિતરાગતાની શક્તિ છે, એનો અનુભવ જીવને અત્યારે નથી. એનો અર્થ એમ છે, એટલે કે એનો અર્થ એમ છે કે એ અનુભવની શક્તિ જીવે પ્રગટ કરી નથી. મિથ્યા દ્રષ્ટિ જીવનું વર્તમાન અવસ્થામાં સામર્થ એટલે પુરુષાર્થ નથી કે જેથી પોતાના આવા અનંત શક્તિવાન પદાર્થને શ્રદ્ધામાં સ્વીકારે, શ્રદ્ધામાં શ્રદ્ધે અને જ્ઞાનમાં વેદે અનુભવે.
બરોબર,
એવું એનામાં પુરુષાર્થ નથી એમ કહે છે. એટલે એને એ શક્તિ પ્રગટ કરી નથી એમ કહેવાય છે. અથવા જળ પદાર્થોનો અને જળ પદાર્થને અનુસરીને થતા જીવના શુભાશુભ પરિણામોનો એટલો જીવને મહિમા છે કે એ મહિમાને વશ એણે સ્વરૂપના સામર્થ્યને અનુભવવાની શક્તિ ખોઈ છે. એ શક્તિ એને પ્રગટ કરી નથી. આ પરિસ્થિતિ થઈ છે. એ અનુભવ શક્તિ જેણે પ્રગટ કરી નથી તેવા જીવો શું કરી રહ્યા છે કે રાગની રૂચિમાં પડ્યા છે તે જીવ. એવા જીવો રાગની રૂચિમાં પડ્યા છે. કોઈને કોઈ બાને એને રાગ રૂચે છે, શુભાશુભ રાગની રૂચિમાં પડ્યા છે. એમાં રાગ સામાન્ય છે, અશુભ રાગ અને શુભ રાગમાં રાગ છે તે સામાન્ય છે, શુભ અને અશુભ એના વિશેષો છે. રાગ એટલે પર અભિલાષ. રાગનો સામાન્ય અર્થ થાય છે આત્માને છોડીને, પોતાના નિજ શાંત સ્વરૂપને છોડીને જીવ અન્ય ભાવની અન્ય પદાર્થની અભિલાષા કરે છે, એ આકર્ષણથી અન્યના આકર્ષણથી ઊભું થયેલું જે પરિણમન એને રાગરૂપ પરિણમન કહેવામાં આવે છે, અભિલાષ સ્વરૂપ છે. રાગની રૂચિમાં પીડ્યા છે એવા જે જીવો ચૈતન્ય ચંદ્ર અર્થાત ઉપશમ રસથી ભરેલા ભગવાનને પામી શકતા નથી, એટલે કે આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના, અનુભવ એટલે પામવો ને પામવો એટલે અનુભવ, પામવાનો અર્થ જ એ થાય છે, અનુભવમાં આવે એને પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે, આત્માની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. આત્મા તો શાશ્વત છે, પણ એ આત્માના અનુભવ વિના એની પ્રાપ્તિ ગણવામાં આવતી નથી, કેમ કે અનુભવ વિના એને સ્વીકાર નથી, એને સ્વીકાર નથી ત્યાં પ્રાપ્તિ ક્યાંથી થઈ, અસ્વીકારમાં પ્રાપ્તિ ગણવામાં આવતી નથી. હું કહે છે કે રાગની રૂચિમાં પીડ્યા છે તે જીવ અથવા અનંત વિતરાગ સ્વરૂપે આત્મા છે, તેનાથી વિરોધી ભાવ એવો જે રાગ તેની રૂચિમાં પીડ્યા છે, એટલે નિજ સ્વરૂપથી વિરુદ્ધ એવા ભાવની રૂચિમાં પીડ્યા છે જે જીવ, તે ચૈતન્ય ચંદ્રને પામતા નથી, પામી શકતા નથી. આત્માને ચૈતન્ય ચંદ્રની ઉપમા આપી છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, ચંદ્ર છે એ શીતળ છે, સ્વભાવથી શીતળ છે, સૂર્ય છે એ સ્વભાવથી ઉષ્ણ છે, અને ચંદ્ર છે એ સ્વભાવથી શીતળ છે. એ શીતળ ચંદ્રની ને અનુભવતા નથી, અનુભવી શકતા નથી. અર્થાત ઉપશમ રસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના તેને તે પામી શકતા નથી. ઉપશમ રસથી ભરેલો છે આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા એટલે પોતે ઉપશમ રસથી ભરેલો છે, શાંત રસથી ભરેલો છે, જ્ઞાન સ્વરૂપે છે, એ જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના તેને તે પામી શકતા નથી. વિચિત્રતા એવી છે કે રાગ ને રાગનો વિષય જે કોઈ પુદ્ગલ પદાર્થ હોય છે તે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, જ્ઞાન દર્પણમાં એનું પ્રતિબિંબ પડે છે. અનુભવ અનુભવ સ્વરૂપે છે, જ્ઞાન પોતે અનુભૂતિ સ્વરૂપ છે, છતાં જ્ઞાનના અનુભવને જ્ઞાન પોતે ચૂકે છે ભ્રાંતિવશ, અને એમ માને છે કે આ રાગ ને રાગનો વિષય જે પ્રતિબિંબ પડ્યું એ મારામાં આવી ગયો, મને એનો અનુભવ થયો, એનો અર્થ કે એ મારામાં આવ્યા, કે જે એનામાં આવી શકતા નથી, પ્રવેશી શકતા નથી, સ્પર્શી શકતા નથી. અરૂપ અરસ અગંધ સ્વભાવે, અસ્પર્શ સ્વભાવે એવો જે આત્મા, એમાં કોઈ અન્ય પદાર્થની અન્ય ભાવની સ્પર્શના થઈ શકતી નથી, પ્રવેશ થઈ શકતો નથી. એના બદલે ભ્રાંતિથી એને એમ લાગે છે કે ખાટું ખારું તીખું મારામાં આવ્યું, ઠંડું ઊનું એ મારામાં આવ્યું, મને એનો અનુભવ થયો એટલે જાણે એનો મારામાં પ્રવેશ થયો, એને ભ્રાંતિ થાય છે. ખરેખર તો જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં જ્ઞેય જણાય છે, જ્ઞાનના અનુભવને ચૂકીને જ્ઞેયનો અનુભવ થયો હોવાની કલ્પનાને ભ્રાંતિ જીવને થાય છે. કેમ કે એને જ્ઞાન સ્વરૂપ હું છું એમ સ્વીકાર્યું નથી, એમ શ્રદ્ધું નથી, એમ જાણ્યું નથી, વેદ્યું નથી, તેથી આવી ભ્રાંતિથી એને પોતાના સ્વરૂપને ભૂલવાની સ્થિતિ ઊભી થાય. જેમ કોઈ દારૂ પીધેલો રાજા પોતાના પોતે રાજા છે એમ ભૂલે છે. શું કરે છે? કે હું રાજા છું એમ ભૂલે છે. એટલે રાજાને ઉચિત ચેષ્ટા કરવાને બદલે અનુચિત ચેષ્ટા કરે છે. ભાન ભૂલે છે ને કે હું રાજા છું એવું ભાન ભૂલે છે. ખરેખર સારું નથી એવું જીવ ને જે પર વિલાસ રૂપ રાગ છે એ રાગની પીડા શાંત કરવા એ પર વિષયોના સન્નિકર્ષમાં જાય છે. ઈચ્છાની મંદતા, ઈચ્છાની આકુળતાની મંદતામાં એને ઠીક લાગે છે. વસ્તુતા એને ત્યાં શાંતિ ને ચેન ને ઠીક પણ છે. એ ખરેખર વાસ્તવિક શાંતિ કે ચેન છે. એવી રાગની રૂચિમાં પડ્યા છે ને એ રૂચિની વશ જે રાગની પાછળ પડ્યા છે, જેની રૂચિ હોય એની પાછળ પડે છે તે જીવ ચૈતન્ય ચંદ્ર અર્થાત ઉપશમ રસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના તેને પામી શકતા નથી. ઉપશમ રસથી ભરેલો છે આત્મા, અનંત અનંત શાંત રસથી ભરેલો છે એ ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના. આત્માનો અનુભવ એટલું ન લીધું પણ જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના. સમયસારનો કળશ છે ને 142 નંબરના નિર્જરાધિકારના કળશ ઉપરના પ્રવચનમાંથી આ ટુકડો છે. જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના તેને તે પામી શકતા નથી. કેમ કે રાગની રૂચિના વશ પડેલા છે એને પોતાનો આત્મા કાંઈ ચાલ્યો ગયો ન હોવા છતાં કઈ ભાગી ગયો નથી. આત્મા આત્મા તો આત્માના સ્વસ્થાનમાં છે. જેમ દીરાસરમાં ભગવાન નિજ મંદિરમાં બિરાજે છે, ભગવાન નિજ મંદિરમાં બિરાજે છે એમ આ દેહરૂપી દેવળમાં અંતરંગ સ્વભાવના નિજ મંદિરમાં ભગવાન આત્મા બિરાજે છે. માત્ર બહારથી મંદિરના દર્શન કરે અને ભગવાનના દર્શન કેમ થાય? એને તો નિજ મંદિર સુધી આવવું જોઈએ. અને તે પણ વિધિ એવી છે કે એને નમીને આવવું જોઈએ છે કે નહીં? વિધિ વિધિ તો એવી લીધી છે. નિસહી નિસહી એટલે બહારના વિચારો વિકલ્પો, બહારના મારા સંબંધોને દૂર કરીને આ મંદિરમાં પ્રવેશ કરું છું. ભગવાનના મંદિરમાં પ્રવેશ કરું છું ત્યારે હું બહારના સર્વ સંબંધોને છોડું છું. એક ભગવાનને એમની મહત્તા અનંત હોવાથી, ઘણી મહત્તા હોવાથી એમની મુખ્યતામાં અહીંયા હું બીજું અન્ય સર્વ ગૌણ કરું એમ એનો અર્થ. બહારમાં એક રાજા આવે ઘરે તો બધું હરખું કરે, ગમે એમ હાલે નહીં, ગમે એમ બોલે નહીં, એની ઉપસ્થિતિમાં ગમે તેમ ચાલે નહીં ને ગમે તેમ બોલે નહીં, એની અદબ જાળવે એમ કહેવાય છે. ભાઈ રાજાની ઉપસ્થિતિ છે એની અદબ જાળવવી જોઈએ. ત્યારે આ ત્રણ લોકના નાથ છે. આ તો રાજા તો એની પાસે પામર છે જે ત્રણ લોકના નાથ પાસે જગતના કહેવાતા પુણ્યશાળી જીવો પામર ગણવામાં આવે છે. રાજા તો પુણ્ય ને લઈને છે ને, એ બધા પામર ગણવામાં આવે છે. એની કેટલી અદબ જાળવવી જોઈએ એમ છે વિષય, એનો બાહ્ય વિનય સૂચવે છે. કહે છે કે અહીંયા નિજ અંતર નિજ મંદિરમાં જવા માટે એણે પ્રથમમાં પ્રથમ સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવનામાં આવવું જોઈએ. એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની અપૂર્વ લગ્ની અને જિજ્ઞાસા રહેવી જોઈએ. અને જીવનમાં આ મનુષ્ય ભાવમાં આ એક જ કાર્ય કરવું છે એવું એને ધ્યેય બાંધી લેવું જોઈએ. આટલી ચીજ પ્રાથમિક ભૂમિકામાં હોય તો તે મુમુક્ષુ છે, તો મુમુક્ષુ છે. આપણે ચાલે છે એની ચર્ચા કરવી, બીજાની ટિપ્પણી કરવાનો કઈ અર્થ નથી. આપણે જે ચાલે છે એ કઈ કરીએ છીએ એમ આવી જવા જેવું, અંતરંગમાં આટલું હોવું જોઈએ કે આ એક જ કાર્ય કરવું છે, ગમે તેમ કરીને કરવું છે. અને એની અપૂર્વ ભાવના ને અપૂર્વ લગ્નિ ને અપૂર્વ જિજ્ઞાસા હોવી જોઈએ. તો એ શું કહેવા માગે છે, જ્ઞાની શું કહેવા માગે છે, સત્પુરુષના વચનમાં સત શું છે એની ઝાંખી એટલે ભાવ ભાસે. જેવી છે એવી જ્ઞાનમાં આવે એટલે એનો મહિમા આવે. અનંત સામર્થનો મહિમા આવવો જોઈ શકે નહીં. જે વિદ્યમાન સામર્થ છે અનંત, એનો મહિમા ક્યારે આવે કે જેવું જ્ઞાનમાં છે એવું જણાય ત્યારે, ભાસે ત્યારે. નહીતર એને કલ્પના થાય કે આવું 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 એમ કલ્પના કરે. અને એમાં એને રાગ રસ છે એ રસ ઉપર કાપ પડવો જોઈએ, રાગ રસ ઉપર કાપ પડવો જોઈએ. કેમ કે સામે એને જ્ઞાન રસ ગ્રહણ કરવો છે, શાંત રસ વિતરાગ રસ ગ્રહણ કરવો છે, એટલે એના વિરુદ્ધ રસ ઉપર એને કાપ પડવો જોઈએ. પ્રયોજન નથી પકડ્યું, મુદ્દો એ છે પ્રયોજન છૂટી ગયું છે, પ્રયોજન ફરી ગયું છે. પ્રયોજનમાં આમ ઉપર ટપકે જુઓ તો મોક્ષ પ્રાપ્તિનું પ્રયોજન છે, પણ એ પ્રયોજન યથાર્થ અથવા સાર્થક ક્યારે, કે એના ચાલતા પરિણમનમાં રાગ રસ વધે છે કે વિતરાગ રસ આવે છે. આટલું તો એને નફા નુકસાનનું તો જ્ઞાન થવું જોઈએ ને. વેપાર કરનારને નફા નુકસાનનો ખ્યાલ કે ભાન ન રહે ને એમને ઠપકારે રાખે એ કઈ વેપાર કર્યો ન કહેવાય એમ છે. એને તો પ્રત્યેક ટ્રાન્ઝેક્શનમાં એક એક ડીલિંગમાં એને ખ્યાલ હોય છે કે આ મને લાભનું કારણ છે કે મને નુકસાનનું કારણ છે. ત્યાં શું થયું છે કે શુભ ઘણું છે, નવમી ગ્રેવક જાય છે ને એટલે શુભ ઘણું છે, પણ એ શુભ છે શુભ રસ રાગ રસ વિતરાગ રસથી વિરુદ્ધ છે. એ વાત ચુકાઈ ગઈ છે. આમ છે જેનાથી જુદું પડવું છે, જે રાગથી ભિન્ન પડતા વિતરાગતા ઉત્પન્ન થાય છે એ વાત એના પ્રયોજનની હોવી જોઈએ. એના બદલે રાગની વૃદ્ધિ કરે, ભલે શુભની વૃદ્ધિ કરે છે પણ રાગની વૃદ્ધિ કરે, એને કેળવે તો એથી કાંઈ વિતરાગતા આવે એમ તો બનતું નથી. આ તો હાર્દ છે જૈન દર્શન નું, વિતરાગતા છે એ હાર્દ છે. એને જ પછી પ્રયોજન માની લીધું છે. એમાં શું ભૂલ થાય છે કે જ્ઞાન અને જ્ઞાન ગુણનું પરિણમન કે જ્ઞાનનો ઉપયોગ અને ચારિત્ર ગુણનું પરિણમન તે કષાયની મંદતા રૂપ રાગાદીનો વ્યાપાર, આ બે ગુણ મુખ્ય છે એમાં. હવે એ બે ગુણમાં શું થાય છે ત્યાં કે જ્ઞાન ત્યાં શાસ્ત્રાદિને અનુસરે છે, સત્શાસ્ત્રને અનુસરે છે જ્ઞાન, એટલે એને ભ્રાંતિ થવામાં એમ લાગે છે કે મારો વિષય કાંઈ જગતના પાંચ ઇન્દ્રિયોનો વિષય મારા જ્ઞાનને નથી. જ્ઞાનમાં મારા જ્ઞાનને કાંઈ પાંચ ઇન્દ્રિયોનો વિષય નથી, હું તો સત્શાસ્ત્રોના અધ્યયનમાં રોકાયેલો છું. એક ચારિત્રમાં જુએ છે તો કાંઈ અશુભ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં મારો રાગ જતો નથી. મારો રાગ તો પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ અને દેવગુરુ શાસ્ત્ર વિષયક છે. એટલે પણ મારો રાગ કોઈ નુકસાનકારક છે
નહીં.
પણ એ જ્ઞાન સ્વરૂપ સ્વસંવેદનમાં આવવું જોઈએ અને એ ચારિત્ર ગુણ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધોપયોગથી સ્થિર થવું જોઈએ પરિણમન. એ પ્રકારે ચારિત્ર છે. એ સંબંધમાં એને જે પ્રયોજન છે એનું ગ્રહણ ત્યાં નથી.
બરોબર,
એ પ્રયોજનનું એને ગ્રહણ નથી અને એ વિષયમાં પણ એની કલ્પના છે કે આ જ્ઞાન ને આ ચારિત્ર અભ્યાસ એ અંતરંગમાં જો કરે તો ક્યાંય ભૂલો પડે
નહીં.
દ્રવલિંગી ભેદ જ્ઞાન નથી કરતો. રાગને સાથે પોતાપણે ઉપાડે છે, જેનાથી જુદું પડવું છે એને સાથે લે છે. આ તકલીફ છે. વિધિમાં તો ભૂલ જ છે, ચોખ્ખી ભૂલ છે વિધિમાં. શું કહે છે કે રાગની રૂચિમાં પડ્યા છે તે જીવ, આ સામાન્ય બધે લાગુ પડી જાય, કોઈ બાકી ન રહે એમાંથી, તે ઉપસમરસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના, કેમ કે રાગનો અનુભવ કરે છે એટલે એ જ્ઞાન લીધે છે, આત્માનો અનુભવ નહીં લેતા જ્ઞાન સ્વરૂપના અનુભવમાં, એટલે રાગથી ભિન્ન એવું જે જ્ઞાન છે તેના અનુભવમાં, ભિન્ન જ્ઞાનના અનુભવમાં આવ્યા વિના તેને ભગવાનને પામી શકતા નથી. એને અનુભવ નથી એટલે એને દર્શન નથી. દયા દાન આદિ કોટી ઉપાય કરે, આ સિવાયની આ વિધિ સિવાય બહારના ગમે તે કરોડ ઉપાય કરે, જેટલી કોઈ ક્રિયા કરે તો પણ ચૈતન્ય ભગવાન તેને પ્રગટ થતો નથી. આ વાત છે. ગમે તે પ્રકારે પછી કરે, ધર્મને નામે ધર્મને બહાને ગમે તે પ્રકારની ક્રિયા કરે, પણ અંતરંગમાં પોતાના જ્ઞાન સ્વરૂપના અનુભવ વિના ભગવાન આત્માનો પ્રાપ્તિ નામ અનુભવ થતો નથી. એક જ રીત છે, અનુભવમાં અનુભવનો જ પ્રયત્ન જોઈએ. અનુભવમાં બીજી ક્રિયા તો કામ ન લાગે, પણ બહારની વાંચન વિચારની ક્રિયા પણ કામ લાગે નહીં. બીજી ક્રિયા તો કામ ન જ લાગે, પણ વાંચન વિચારની જે ક્રિયા છે એ પણ અનુભવની ક્રિયાથી ભિન્ન છે. અનુભવની ક્રિયા તે અનુભવની ક્રિયા છે અને વાંચન વિચારની ક્રિયા તે રાગની ક્રિયા છે એમ છે. મિત્ર તો બહુ વાંચન વિચાર કરે છે અને અનુભવ થઈ જવો જોઈએ કે હું પ્રત્યક્ષ જોવામાં આવતો હું. દયાદાન આદિ કુટી ઉપાય કરે તો પણ ચૈતન્ય ભગવાન તેને પ્રગટ થતો નથી. રાગની ક્રિયા લાખ શું કરોડ કરે, બધી જેટલી રાગની ક્રિયા છે તે લાખ કરોડ કરે, તો પણ ભગવાન આત્મા પ્રગટ થાય એવો નથી. વિતરાગ સ્વરૂપે એવો ભગવાન આત્મા રાગના સાધનથી ને રાગની ક્રિયાથી પ્રગટ થાય એવું એનું સ્વરૂપ જ નથી. અથવા રાગ કરતા કરતા રાગ દ્વારા એ આત્મા સુધી પહોંચી શકાય એવું રાગમાં સામર્થ નથી એમ છે. ખરેખર રાગમાં એ શક્તિ નથી કે વિતરાગતામાં પરિણમે, કે વિતરાગ સ્વરૂપને અનુભવ કરે એવું રાગમાં સામર્થ નથી. રાગથી ભિન્ન પડીને, રાગની રુચિ છોડીને જ્ઞાન સ્વરૂપમાં એ આવે ત્યારે એને અનુભવ થાય. એમ
તો
નજીક ક્યારે કહેવાય, આપણે દ્રષ્ટાંત લીધું તો આંગણાનો. લોકો એમ કે છે પણ આત્માનો વિચાર તે આંગણું તો ખરું કે નહીં, પણ એમ જે કોઈ બહારની ક્રિયા ઉપર ઉપચાર કરવામાં આવે છે એ અંતર પ્રવેશ કરવા વાળા ઉપર ઉપચાર છે. અને આંગણા સામુ જોવું છે કે અંદર જવાનું ધ્યાન છે, લક્ષ્ય છે,
અંદર જવું છે.
લક્ષ્ય આંગણાનું હોય એ વાત તો કઈ યોગ્ય નથી. એને તો વર્તમાન ભક્તિ આદિના રાગમાં અહમપણું આવ્યા વિના રહેશે. મેં આ કર્યો, મેં આવો ભાવ કર્યો, બહુ સારો કર્યો. તો ત્રિકાળી ધ્રુવ જે છે, ધ્રુવ દળ લીધું છે ને, જેમાં અનંત શાંતિ અને અનંત વિતરાગતા ભરેલા છે, એવા આત્માને ઓળખાવવો છે, એનું લક્ષ કરાવવું છે, એનો આશ્રય કરાવવો છે. બસ એમ થતાં શરૂઆતથી માંડીને પૂર્ણતા સુધીની બધી ભૂમિકા ઊભી થાય. મોક્ષ માર્ગની શરૂઆત પણ ત્યાંથી અને પૂર્ણતા પણ એમાંથી થાય. અને એ રીતે અનાદિ મલિન પરિણામ મટીને શુદ્ધ પવિત્ર દશાઓની હારમાળા શૃંખલા ઊભી થતી હોવા છતાં દ્રવ્યનો આશ્રય હોવાથી તે સાધકને ક્યાંય પર્યાય બુદ્ધિ થતી
નથી,
એટલે એને અહમ બુદ્ધિ થતી નથી. કોઈ જ્ઞાનીઓ એવા હોય છે સાધક કે જેને અંગ પૂર્વનું ઘણું વિશાળતા વાળું ઊંડું જ્ઞાન હોય એવા સાધકો હોય છે. વીરસેન સ્વામી જેવા આચાર્યો એવા થઈ ગયા છે કે એ વખતે એમને મળેલા એમનો ભેટો પ્રત્યક્ષ ઉઘાડ છે, એ તો મતિસુદ જ્ઞાનનો ઉઘાડ છે. એ તો માત્ર મતિસુદ જ્ઞાનનો ઉઘાડ છે. અને ત્યાં મતિ જ્ઞાનાવરણ અને શુદ્ધ જ્ઞાનાવરણ વર્તે છે, ત્યાં ઉદયમાનપણે વર્તે છે. અને એ મતિસુદ જ્ઞાનમાં એ પોતાના જ્ઞાન સામર્થ્યને કેટલું એમણે જોયું, કેવડું જોયું કે જે આ ઉઘાડ વર્તે છે એ તો એની પાસે અનંતમાં ભાગે એનો પત્તો ખાતો નથી. એનો કોઈ રેશિયો પ્રોપોર્શન, જ્ઞાન જરૂર છે, જ્ઞાનનો પર્યાય છે એટલે જ્ઞાન જરૂર છે, પણ જો ગણિત મૂકવામાં આવે તો એનો કોઈ રેશિયો પ્રોપોર્શન લાગુ પડતા નથી. કોઈ મેથેમેટિકના તો લાગુ પડતા નથી. એટલા અનંતમાં ભાગે છે, એટલું અંતરાત્મામાં પોતાના સ્વરૂપમાં એને જ્ઞાન સામર્થ્ય જોયું છે, પોતાના સ્વરૂપે જોયું છે. એવા જ્ઞાન સામર્થ્યને પોતા સ્વરૂપે જોનાર એથી અનંતમાં ભાગે ઉઘડેલા જ્ઞાનને કેટલું મહત્વ આપે એમ એને બીજા જીવો કરતા ઘણો જ્ઞાન નો સાતિશય જ્ઞાન ઉઘાડ હોય તો પણ જ્ઞાન મદ જ્ઞાની ને નહીં થવાનું કારણ એની દ્રવ્ય દ્રષ્ટિ છે. પ્રથમ થી સમ્યક દ્રષ્ટિ તે દ્રવ્ય દ્રષ્ટિ ને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. એટલે સમ્યક દ્રષ્ટિ થતા તેને નિરભિમાની ગણવામાં આવે છે. પર્યાયના કોઈ પણ ભાવમાં કોઈ પણ વિકાસમાં, ચાહે જ્ઞાન નો વિકાસ હો, ચારિત્ર નો વિકાસ હો, શાંતિ ને આનંદ નો વિકાસ થાવ સમ્યક પ્રકારે, તો પણ એને અભિમાન થતું નથી. આ ખ્યાલમાં બરાબર હોય છે કે આમાં મૂળ જ્ઞાન સ્વભાવ જે અનંત 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 જ્ઞાન સ્વરૂપ છે એની પાસે તો આ કઈ છે કઈ નથી દેખાતું, નહીવત દેખાય છે એમ છે. સમ્યક દર્શન થયા પછી પોતાના શુદ્ધાત્મામાં અહંપણો થઈ ગયો, એનું નામ સમ્યક દર્શન છે. શ્રદ્ધાથી અને જ્ઞાનથી, શ્રદ્ધાથી શ્રદ્ધું સ્વીકાર્યું કબૂલ્યું અને જ્ઞાનથી વેદ્યું અનુભવ્યું કે હું આવો અનંત અનંત ચતુષ્ટય મંડિત કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત વીર્ય અનંત સુખ આદિ અનંત ગુણ સહિત શુદ્ધ આત્મા છું, એવું જેણે સ્વીકાર્યું એથી અલ્પજ્ઞતા અને અલ્પત્વને કેમ સ્વીકારે પોતાના સ્વરૂપે? એટલે એને બીજે અહંપણું નહીં આવવાનું આ કારણ છે કે એને પોતાના સ્વસ્વરૂપમાં અહંપણું કરી લીધું છે, તેથી એને અન્ય ભાવમાં અન્ય સ્થાનમાં એને અહંપણું કરવાનું રહેતું
નથી.
સ્વસ્વરૂપ જાણ્યું એમાં અહંપણું થયું, એને પરતત્વમાં અહંપણું થવાનો પ્રશ્ન રહેતો
નથી.
સ્વરૂપ છે એ શુદ્ધ નિર્દોષ વિભાવ વિકારની ગંધ જેમાં નથી, નામ નિશાન જેમાં નથી, એવું મૂળ તારું સ્વરૂપ છે. એ સ્વરૂપના આશ્રય શ્રદ્ધાન જ્યાં જાણ્યું ત્યાં એને અનંત ગુણના પરિણમનમાં અવિકારતા શુદ્ધતા શરૂ થઈ અને વિભાવ જવાનો સમ્યક પ્રકારે પાયામાંથી શરૂ થયું.
બરોબર.
પછી જેટલો વિકાસ થાય એટલો એ મોક્ષ માર્ગ નો વિકાસ છે અને બંધ માર્ગ ની એમાં હાનિ છે. સિત્તેર થયો, 71 માં બોલ છે એ પણ 142 માં કળશ ઉપર માં છે. તો ઉપાય શું? રાગ ની ક્રિયા લાખ કરોડ કરે તો પણ ભગવાન આત્મા પ્રગટ થાય એવો નથી, તો કયા ઉપાય થી પ્રગટ થાય છે? કે જે દશાની દિશા પર ઉપર છે તે દશાની દિશા ને સ્વ ઉપર વાળીને તે ઉપાય છે. એવી વાણી આવી છે. જેટલું પર સન્મુખપણું છે એનો નિષેધ છે એમ કીધું છે. દશા ચાહે જ્ઞાનની હોય તો પણ એની દિશા પર તરફની હોય તો એનો નિષેધ છે. રાગનો નિષેધ હોય એમાં તો કાંઈ નવાઈ નથી, કેમ કે રાગ તો એકાંતે પરાશ્રય થાય છે. પણ કે છે કે તારું જ્ઞાન જો પર દિશામાં હોય તો પણ એનો અમે નિષેધ કરીએ છીએ. પર દિશા વાળા જ્ઞાન ને અહીંયા આદર કરતા નથી. રાગ ની તો વાત કરવાની રહેતી નથી. એટલે લીધું છે દશા, દશા લીધી છે ને, દશાની દિશા લીધી, કે રાગ ની તો શું વાત કરવી, એ તો એકાંતે પર બાજુ ઢળેલી દશા છે. રાગ તો પોતે જ પર પદાર્થ બાજુ ઢળેલી દશા છે, પણ જ્ઞાન જો પર બાજુ ઢળેલું હોય તો પણ તે જ્ઞાન ને અમે જ્ઞાન કહેતા નથી. તો ઉપાય શું? કે જે દશાની દિશા પર ઉપર છે તે દશાની દિશાને સ્વ ઉપર વાળીને તે ઉપાય છે. એટલે કે એકાંતે અંતર્મુખ થવું તે ઉપાય છે, પરાન્મુખ રહેવું તે કોઈ પણ પ્રકારે ઉપાયમાં એનો સમાવેશ થતો નથી. આ સીધી વાત છે. ચોખ્ખી વાત કરીએ તો દિશાની કિંમત છે, દિશા ઉપર દશાની કિંમત છે. જો દિશા પર સન્મુખતાની હોય તો એ દશાની કોઈ કિંમત મોક્ષ માર્ગના પ્રકરણમાં તો નથી. મોક્ષ માર્ગનો અધિકાર અંતર્મુખપણામાં છે અને બહિર્મુખપણામાં મોક્ષ માર્ગનો અધિકાર નથી. આ ચોખ્ખી વાત છે. જ્ઞાનમાં ચૈતન્ય સ્વભાવનો મહિમા અને મોટો ભાસે ત્યારે જ્ઞાન અંદરમાં ટળી જાય જ્યારે એને પોતાનું સાક્ષાત સિદ્ધ પદ છે, પરમાત્મ પદ છે, કેવળ જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય મંડિત છે એવું પોતાનું હાજરા હજુર સ્મરણ કરે ત્યારે હાજર થાય એમ નહીં પણ નિત્ય ઉદિત સ્વરૂપ છે, જે જ્ઞાનની જળહળતી જ્યોતથી પ્રગટ છે. જળહળતી જ્યોત છે, અંદરથી પાતાળ કુવા જે નીકળે છે ને, પેટ્રોલિયમના કુવા, તેલના અંદરથી ગેસ પહેલા નીકળે, ઉપર ગેસ પહેલા નીકળે પછી પ્રવાહી, વર્ષો સુધી રાત ને દિવસ એ ગેસ નીકળ્યા જ કરે છે. બહારનો ઓક્સિજન મળે છે એટલે સીધી એની અંદર ભડકો થાય છે. તો એ અંદરમાં ઘણું ભર્યું છે એમ બતાવે છે. 142 મોક્ષ થી ઉન્મુખ એવા કર્મ થી હે જીવો તમે ક્લેશ પામો તો પામો એમ કે છે. મોક્ષ થી પરાંગમુખ જેટલી તમારી ક્રિયા હોય ધર્મને બાને કરવામાં આવતી તે તમામ ક્રિયાથી તમે ક્લેશ પામો તો પામો, દુખી થાવ તો થાવ. ક્લિશતામ ચ પરે મહાવ્રત તપો ભારેણ ભગ્નાસ્થિરમ. અને એ ક્લેશને લઈને મહાવ્રત સહિતની તમામ ક્રિયાઓથી ભગ્ન ભાંગીને ભલે ચૂરા તમારા થઈ જાવ. મહાવ્રત તપો ભારે, મહાવ્રત ના તપ ના ભાર થી એમ દીધું છે. સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ. સાક્ષાત મોક્ષ સ્વરૂપ તો જેમાં કોઈ ઉપદ્રવ નથી, પરમ શાંત ઉપરસ ઉપસમ રસ ના ઢાળા થી ઢળેલું છે, જે એવું જે નિરામય પદ છે. સ્વસંવેદ્યમાનમ સ્વયં, જે સ્વસંવેદ્યમાન છે, પોતા દ્વારા સ્વસંવેદનમાં આવી રહ્યું છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપી પ્રાપ્તમ ક્ષમંતે નહીં, એવું જે આ પદ એ જ્ઞાન પદ છે તે જ્ઞાન ગુણ વિના કદી પ્રાપ્તમ ક્ષમંતે, પ્રાપ્ત થવાની એમાં ક્ષમતા એબિલિટી ક્ષમતા આવતી નથી. એક આપ આપણે લીધું હતું આ વખતે શિબિરમાં બોલ 146-142 એક ક્ષમતા ઉપર જ લેવું છે. એનાથી ક્ષમતા નથી, નહીં નિશ્ચયથી સમર્થ નથી. આજે લીધો ને 70મો બોલ, જે રાગની રૂચિમાં પીડ્યા છે એને અનુભવ શક્તિ જેને પ્રગટ કરી નથી, અનુભવ કરવાની ક્ષમતા જેની પર્યાયમાં આવી નથી. ક્ષમતા કાર્યની ક્ષમતા હોય ત્યારે કાર્ય થાય છે. કાર્યક્ષમતા ઉપર અહીંયા પોઈન્ટ છે, એનો મુદ્દો છે. કાર્યક્ષમતા કોનામાં આવે છે? કે રાગની રીતિ તોડનારમાં આવે છે. તો અનુભવની કાર્યક્ષમતા કયા જીવમાં આવે છે? કે રાગની રીતિ તોડે એને આવે છે. રાગની રીતિમાં પીડા રહે અને અનુભવની કાર્યક્ષમતા હોતી રીતિ તોડનારમાં આવે છે. તો અનુભવની કાર્યક્ષમતા કયા જીવમાં આવે છે? કે રાગની રીતિ તોડે એને આવે છે. રાગની રીતિમાં